જય જીનેન્દ્ર. આપણે નિમિત્ત ઉપાદાનનો ક્લાસ શરૂ કરીએ છીએ. મંગલાચરણ.
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્જાયાણં, નમો લોએ સવસાહૂણં.
આજે પરમ પૂજ્ય પરમ ભટ્ટારક એવા શ્રી મહાવીર ભગવાનનો આજે કેવલ જ્ઞાન કલ્યાણક છે. મહાવીર ભગવાને આપણને દિવ્ય ધ્વનિમાં અનેક સિદ્ધાંતો સમજાવ્યા, અને એવા અનેક સિદ્ધાંતોમાં એમાંનો એક પ્રમુખ સિદ્ધાંત જે આપણને વસ્તુ સ્વતંત્રતાનો ઢંઢેરો પીટીને આપણને સમજાવે છે, એવો એક પ્રમુખ સિદ્ધાંત એટલે નિમિત્ત ઉપાદાન. એ નિમિત્ત ઉપાદાનની ચર્ચા આપણે ગત અમુક ક્લાસથી કરીએ છીએ, અને એ જ શૃંખલાને આપણે આજે આગળ વધારીએ છીએ. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા, એમાં પ્રકરણ નંબર 6. જો આપણે ગત 3-4 ક્લાસમાં થોડીક પરિભાષાઓ અને નિમિત્તનું સ્વરૂપ આપણે જોઈ રહ્યા છે, ઉપાદાનનું સ્વરૂપ, 3 જાતના ઉપાદાન, એ બધું આપણે હવે આગળના ક્લાસોમાં જોશું. સૌથી પહેલા નિમિત્ત ઉપાદાન કહો અથવા કારણ કાર્ય વ્યવસ્થા કહો, બધું એક જ વસ્તુને સમજાવવાના અલગ નામ છે. તો કાર્ય કોને કહે છે? કારણાનું વિધાયની કાર્યાણી, જે કારણને અનુસાર થાય તેને કાર્ય કહે છે. અને કારણ કોને કહે છે? કે કાર્યની ઉત્પાદક સામગ્રી, એને કાર્ય કહે છે. તો કાર્ય અનુસાર, કારણ અનુસાર કાર્ય થાય છે, અને કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. આ જાણવાનું આપણું પ્રયોજન શું છે? કે કોઈ પણ કાર્યનો કર્તા કોણ છે એની આપણને ખરી સમજણ થાય, ને જો એની આપણને ખરી સમજણ થાય તો આપણને સુખી થવું છે, જે આપણું મૂળભૂત પ્રયોજન છે, અથવા આપણને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, એ પ્રયોજન, એ કાર્યનો કરતા કોણ, એ જ્યારે આપણને સમજાય છે તો આપણા પરપદાર્થ તરફની આપણી જે આશાઓ, આપણો કર્તૃત્વ ભાવ, એ બધા ભાવો નાશ પામે છે, અને આપણને કાર્યની ખરી ઉત્પન્ન કરવાની પદ્ધતિ આપણને ખ્યાલમાં આવે છે. તો જો એ સમજવામાં કાર્ય કોને કહ્યું? કે જે કારણ અનુસાર થાય તેને કાર્ય કહે છે. તો કારણ કેટલા પ્રકારના છે? તો કારણ 2 પ્રકારના છે, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. એની આપણી ચર્ચા ચાલે છે. આ હવેના ક્વેશ્ચન્સ દ્વારા આપણે થોડું રિવિઝન જ કરીએ છીએ, અને પછી આપણે આગળ વધીએ છીએ. જો સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 393 ઉપર આપણે જરા જોઈએ, પ્રશ્નોત્તર માળા પાનું નંબર 160, ક્વેશ્ચન 393, નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોને કહે છે? આ ક્વેશ્ચન દ્વારા આ પ્રકરણનો હાર્દ એકદમ બેઝિક જ આપણને ફરીથી રિવાઇઝ કરે છે. જો જ્યારે ઉપાદાન સ્વયં સ્વતઃ કાર્યરૂપ પરિણમે છે ત્યારે ભાવરૂપ યા અભાવરૂપ કયા ઉચિત એટલે કે યોગ્ય નિમિત્તોનો તેની સાથે સંબંધ છે તે બતાવવા માટે એ કાર્યને નૈમિત્તિક કહે છે. આવી રીતે ભિન્ન ભિન્ન પદાર્થોના સ્વતંત્ર સંબંધને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહે છે. જો આપણે કેટલા શબ્દ જોયા? નિમિત્ત, ઉપાદાન, નૈમિત્તિક, અને આપણે જોયું નથી પણ ઉપાદાનની અપેક્ષાએ કેસે ઉપાદેય. આપણે લાસ્ટ ક્લાસમાં જોયું હતું, ફરીથી એને રિવાઇઝ કરીએ. આપણે અહીંયા કાર્ય કારણ પદ્ધતિને સમજવાની કોશિશ કરીએ છીએ. કારણના 2 પ્રકાર, નિમિત્ત અને ઉપાદાન. તો એક ટ્રાયંગલ જેવું જ બનાવી લઈએ. તો કાર્ય, નિમિત્ત, ઉપાદાન. આ પ્રકરણને કાર્ય કારણ સંબંધ કહો કે નિમિત્ત ઉપાદાન કહો કે નિમિત્ત નૈમિત્તિક, કાર્યને નિમિત્તની અપેક્ષાએ સમજાવીએ તો નૈમિત્તિક કહેવાય છે, એ જ કાર્યને ઉપાદાનની અપેક્ષાએ સમજાવીએ તો ઉપાદેય કહે છે. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહો, ઉપાદાન ઉપાદેય સંબંધ કહો, બધી જ વસ્તુ એક જ વસ્તુને સમજાવે છે, એક જ વસ્તુને ઇન્ડિકેટ કરે છે. નિમિત્ત કોને કહે છે? નિમિત્ત થવા માટે બે કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. એક કે જે સ્વયં કાર્યરૂપે ન પરિણમે, જે પદાર્થ સ્વયં તો કાર્યરૂપે નથી પરિણમતો પણ કાર્યની ઉત્પત્તિમાં જેને અનુકૂળ હોવાનો આરોપ આપવામાં આવે છે તેને નિમિત્ત કહેવાય છે. બે કન્ડિશન, સ્વયં કાર્યરૂપે ન પરિણમે અને કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો તેના પર આરોપ આપવામાં આવે છે. અને ઉપાદાન કોને કહે છે? કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાન કહે છે. હવે આપણે ઉપાદાનના ત્રણ પ્રકાર આપણે જોયા હતા, ફરીથી આગળ એને ડિટેલમાં જોવાના છીએ. એક છે ત્રિકાળી ઉપાદાન, બીજું છે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનું દ્રવ્ય, અને ત્રીજું છે તત્ સમયની યોગ્યતા. આની વિશેષ ચર્ચા જે આપણે આગળ કરશું. હવે નિમિત્ત, તો નિમિત્તના કેટલા પ્રકાર આપણે જોયા હતા લાસ્ટ ટાઈમ? તો નિમિત્તના બે પ્રકાર છે, એક છે ઉદાસીન નિમિત્ત અને એક પ્રેરક નિમિત્ત. ઉદાસીન નિમિત્ત અને પ્રેરક નિમિત્ત, હવે જો એને જ આપણે આગળ જોઈએ છે. આપણે ક્વેશ્ચન નંબર 394 લઈએ છે. આ બધું આપણું રિવિઝન ચાલે છે એટલે થોડું ક્વેશ્ચનમાં ફાસ્ટ જઈએ છે. જો ઉદાસીન નિમિત્ત કોને કહેવાય? કે જે નિમિત્ત ઈચ્છાવાન પણ નથી અને ક્રિયાવાન પણ નથી તેને ઉદાસીન નિમિત્ત કહે છે. અને પ્રેરક નિમિત્ત કોને કહે છે? કે જે નિમિત્ત ઈચ્છાવાન છે અને ક્રિયાવાન છે અથવા ક્રિયાવાન છે બેમાંથી કોઈ પણ એને પ્રેરક નિમિત્ત કહે છે. ફરીથી કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાનની અપેક્ષાએ તો બધા જ નિમિત્ત ઉદાસીન જ છે. નિમિત્ત માટે આપણે એક વિશેષતા જોયું હતું કે નિમિત્ત ધર્માસ્તિકાયવત્ત છે, એટલે કે કાર્ય થવામાં નિમિત્તનું કર્તૃત્વ જરા પણ નથી. એવું હોવા છતાં નિમિત્ત નિમિત્તોમાં જ ભેદ સમજાવવા માટે એક ખાલી એક સાધારણ પદ્ધતિથી નિમિત્તના બે ભેદ પાડ્યા, એક ઉદાસીન નિમિત્ત અને એક પ્રેરક નિમિત્ત. બરાબર, તો જે ઈચ્છાવાન છે અને ક્રિયાવાન છે તેને પ્રેરક નિમિત્ત કહે છે, અને જે ઈચ્છાવાન પણ નથી અને ક્રિયાવાન પણ નથી તેને ઉદાસીન નિમિત્ત કહે છે. તો જો આપણે થોડા એક્ઝામ્પલ્સથી જોઈએ એને, આપણું ફેમસ એક્ઝામ્પલ, જ્યારે ઘડો બનાવવામાં આવે છે તો એ ઘડો બનાવતી વખતે નિમિત્ત કોણ કોણ છે? તો જો ઘડા રૂપે તો માટી સ્વયં પરિણમે છે, માટે માટી ઉપાદાન, અને જે દ્રવ્ય ઘડા રૂપે નથી પરિણમતા પણ અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવે છે એને નિમિત્ત કહે છે. તો નિમિત્ત કોણ છે? તો કુંભાર, કે જે સ્વયં ઘડે રૂપે નથી પરિણમતો. પછી પેલું એનો દંડ, એનું ચક્ર, એની ઓલી ખીલી, નીચેની જમીન, આજે બધું નિમિત્ત કારણ છે. તો આમાં જે ઈચ્છાવાન છે અને ક્રિયાવાન છે તેને પ્રેરક નિમિત્ત કહે છે, અને જે ઈચ્છાવાન પણ નથી અને ક્રિયાવાન પણ નથી તેને ઉદાસીન નિમિત્ત કહે છે. હા, કદાચ ઓડિયો જરાક ઇમ્પ્રુવ થયો હશે, ફરીથી આપણે જોઈએ. તો જ્યારે ઘડાની ઉત્પત્તિ કરવામાં આવે છે ત્યારે કુંભાર, દંડ, ચક્ર, એની ખીલી, નીચેની જમીન આ બધા તો નિમિત્ત કારણ છે, અને માટી સ્વયં ઘડા રૂપે પરિણમી માટે માટી ઉપાદાન કારણ છે. તો જે નિમિત્ત કારણ છે એમાં જે ક્રિયાવાન છે એવા પેલું નીચેનું ચક્ર, પેલો દંડ, અને જે ઈચ્છાવાન છે એવો કુંભકાર, કુંભાર, એ બધા તો પ્રેરક નિમિત્તો છે. અને નીચેની ખીલ્લી, જમીન, ધર્માસ્તિકાય, ધર્મદ્રવ્ય આદિ બધા ઈચ્છાવાન પણ નથી અને ક્રિયાવાન પણ નથી, માટે ઉદાસીન નિમિત્તો છે. જો એ જ આપણે અહીંયા જોઈએ, ઘટની ઉત્પત્તિમાં દંડ, ચક્ર, કુંભાર આદિ પ્રેરક નિમિત્ત છે. કેમ કે તેનો દંડ, ચક્ર આદિ ગતિમાન છે અને કુંભાર પણ, હાથ પણ ગતિમાન છે, અને કુંભકાર તે સમયે ઘડો બનાવવાની ઈચ્છાવાળો પણ છે, માટે પ્રેરક નિમિત્ત છે. અને ઉદાસીન કોણ છે? તો ધર્માસ્તિકાય, ચક્રને ફરવા માટેની નીચેની ખીલ્લી, આ બધું ઉદાસીન નિમિત્ત છે. જો એને જ ફરીથી બીજા ઉદાહરણથી સમજીએ, તો કોઈ મનુષ્ય ઘોડા ઉપર બેસીને બહાર ગામ જતો હોય તો તેમાં ઘોડો ગતિમાન હોવાથી તે તો પ્રેરક નિમિત્ત છે. મનુષ્ય પોતે ગતિ કરે છે તે ઉપાદાન છે. એને નિમિત્ત કોણ છે? તો જે ઘોડા પર બેસીને જાય છે તે ઘોડો, ધર્માસ્તિકાય, ધર્મદ્રવ્ય, જે રસ્તો આદિ બધું, તો ઘોડો તો ક્રિયાવાન છે, ગતિ કરે છે, માટે પ્રેરક નિમિત્ત છે. અને રસ્તો, ધર્માસ્તિકાય, ધર્મદ્રવ્ય આદિ બધા ઉદાસીન નિમિત્ત છે. બરાબર? જો આ રીતે આપણે ઉદાસીન અને પ્રેરક નિમિત્તના અમુક ઉદાહરણ જોયા અને એનું સ્વરૂપ જોયું, હવે જો એક બીજો કોન્સેપ્ટ અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરે છે, એના માટે આપણે ક્વેશ્ચન 395 જઈએ છીએ. બીજો કોન્સેપ્ટ શું છે? કે નિમિત્તના હજી બે ભેદ પાડ્યા, ભાવરૂપ નિમિત્ત અને અભાવરૂપ નિમિત્ત. જો આજથી આપણો નવો વિષય છે, જરા ધ્યાનથી સમજજો. ભાવરૂપ નિમિત્ત અને અભાવરૂપ નિમિત્ત, જે નિમિત્ત કાર્ય થવામાં એની હાજરી નિમિત્ત, એની હાજરી પર આરોપ આપવામાં આવે, જ્યારે કોઈ અન્ય દ્રવ્યમાં કાર્ય થયું ત્યારે કોઈ બીજા દ્રવ્યને ત્યાં હાજર છે માટે આરોપ આપવામાં આવે છે, તો તેને ભાવરૂપ નિમિત્ત કહે છે. અને જ્યારે કોઈ અન્ય દ્રવ્યમાં કાર્ય થયું ત્યારે બીજું દ્રવ્ય ત્યાં હાજર નથી, માટે તેને અભાવરૂપ નિમિત્ત કહે છે. ખ્યાલ આવે છે ને? જો આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો વિશ્વમાં અનેક દ્રવ્યમાં નિરંતર થયા કરે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોઈ ત્રિકાળ સંબંધ નથી, એક સમયનો સંબંધ છે. તે વખતે જ કોઈ બે દ્રવ્યને એકબીજા પર આરોપ આપવામાં આવે તો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહે છે. જેવી રીતના સૂર્યનું ઉગવું, અને જેવો સૂર્ય ઉગે છે તેવો ફૂલ જે બીડાઈ ગયું હતું રાતના, એ પાછું ફૂલ પણ એ બ્લોસમ થાય છે, એ ખીલે છે. તો સૂર્યનું ઉગવું અને ફૂલનું બ્લોસમ થવું એ બેમાં કાંઈ કાર્યકારણ સંબંધ નથી. કોઈ સૂર્ય એ ફૂલને જબરજસ્તી ખીલાવતો નથી, ફૂલ તો પોતાની રીતે જ ખીલે છે. પણ એવું હોવા છતાં ફૂલને ખીલવામાં એ સૂર્યનો નિમિત્ત હોવાનો આરોપ આપવામાં આવે છે. તો જ્યારે જ્યારે સૂર્ય હોય છે ત્યારે ત્યારે જ ફૂલ ખીલે છે, અથવા બીજી રીતે જ્યારે જ્યારે ફૂલ ખીલે છે ત્યારે સૂર્ય ત્યાં હોય જ છે. તો આને ભાવરૂપ નિમિત્ત કહે છે. ખ્યાલ આવે છે ને? અને સમજો કે ચંદ્રમાં તો જે સૂર્યમુખી ફૂલ હોય એ સૂર્યમાં ઉગે તો ત્યારે ચંદ્ર ત્યાં નથી, એટલે એને અભાવરૂપ નિમિત્ત કહી શકાય છે. આ ખ્યાલ આવે છે ને? જો આપણે ઉદાહરણને પણ વાંચીએ છીએ. જેમ ઉત્તરંગ અને નિસ્તરંગ, એટલે કે જે દરિયો હોય ને એ દરિયાના મોજા ઉઠવા, અને નિસ્તરંગ એટલે બેસી જવા, શાંત રહેવું. તો ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાઓને પવનનું વાવવું અને નહીં વાવવું તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે કર્તા કર્મની અસિદ્ધિ હોવાથી, જો સમજીએ, જે દરિયો છે ઓશન, ઓશનની અંદર વેવ્સ આવે છે, તો જ્યારે ખૂબ પવન વાતો હોય ત્યારે વેવ્સ વધારે ઉછળે છે, અને જ્યારે પવન વાતો ન હોય અથવા મંદ પવન વાતો હોય ત્યારે મોજા એકદમ શાંત હોય છે, નથી ઉછળતા. ખ્યાલ આવે છે ને? તો પવનનું વાવું અને દરિયામાં મોજા ઉઠવા એની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ઉપાદાન કોણ છે? ઉપાદાન તો દરિયો પોતે છે, કેમ કે મોજા કેમાં ઉઠે છે? દરિયાની અંદર, દરિયાની પોતાની યોગ્યતાથી મોજા ઉઠે છે. ખ્યાલ આવે છે ને? તો નિમિત્ત કોણ છે? જ્યારે મોજા ઉઠે છે ત્યારે ત્યાં પવન હોવાને કારણે એ પવનના પર અનુકૂળ હોવાનો આરોપ આપવામાં આવે છે, એટલે પવનને ત્યાં નિમિત્ત કહેવાય છે. તો જ્યારે મોજા ઊંચા ઉછળે તો પવનની હયાતી, પવનનું હોવું એ ત્યાં નિમિત્ત કારણ છે, એટલે એને ભાવરૂપ નિમિત્ત કહે છે. અને જ્યારે મોજા ન ઉછળે ત્યારે ત્યાં પવનનું ન હોવું અથવા શાંત રહેવું એ નિમિત્ત છે, માટે અભાવરૂપ, પવન ન હોવું એ અભાવ હોવાને કારણે ત્યાં અભાવરૂપ નિમિત્ત એ દરિયાની શાંતિમાં નિમિત્ત કારણ છે. ખ્યાલ આવ્યો ને? આવું હોવા છતાં પણ એ પવનને અને દરિયાને એકબીજામાં વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. વ્યાપ્ય વ્યાપક સંબંધ તો એક દ્રવ્યને એની પર્યાયમાં જ હોય છે, જેવી રીતના એક પરમાણુ અને એની પર્યાય. અહીંયા સ્થૂળ રીતે સમુદ્ર અને એના મોજા, ખ્યાલ આવે છે ને? મોજા ઉપર ઉપર છે એટલે પર્યાય તરીકે કહેવાય છે, અને સમુદ્ર તો પદાર્થ, ગંભીર પદાર્થ છે, માટે એ દ્રવ્ય તરીકે કહેવાય છે. ઉદાહરણની વાત છે સ્થૂળ માટે, એ સમુદ્ર અને મોજા વચ્ચે વ્યાપ્ય વ્યાપક સંબંધ હોવાને કારણે એ મોજાનો કરતા એકચ્યુઅલી કોણ છે? તો સમુદ્ર છે. પણ એનો આરોપ પવન ઉપર આપવામાં આવે છે, પણ ખરી રીતે પવન અને મોજા વચ્ચે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી, માટે કર્તા કર્મ સંબંધ પણ નથી. જો કર્તા કર્મની અસિદ્ધિ હોવાથી તો કાર્ય કોણે કર્યું? એકચ્યુઅલી ઉપાદાન કોણ છે આમાં? કે સમુદ્ર પોતે. એ સમુદ્ર પોતે જ મોજા રૂપે થઈને વ્યક્ત થાય છે, તો સમુદ્ર પોતે જ અંતરવ્યાપક થઈને ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થા વિશે આદિ, મધ્ય અને અંતમાં વ્યાપીને ઉત્તરંગ અને નિસ્તરંગ એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસે, પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી. જો અહીંયા શું કહે છે, એ સમુદ્રમાં જે મોજા ઉઠ્યા તે મોજાનો કરતા એકચ્યુઅલી કોણ છે? તો એ સમુદ્ર પોતે જ છે. બરાબર? એટલે સમુદ્ર પોતે અને મોજા એ બે વચ્ચે વ્યાપ્ય વ્યાપક સંબંધ હોવાથી સમુદ્ર જ એ મોજાના આદિ, આદિ એટલે શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં. મોજાનો આખો જે પ્રોસેસ છે, આખો ઉછળીને નીચે જાય છે, તેની શરૂઆતમાં પણ સમુદ્ર છે, વચ્ચે પણ સમુદ્ર છે અને અંતમાં પણ સમુદ્ર છે. માટે એ મોજાની આદિ, મધ્ય અને અંતમાં સમુદ્ર વ્યાપીને એ મોજાની ઉત્તરંગ અને નિસ્તરંગ એવી અવસ્થાઓને કરતો પ્રતિભાસે છે, એટલે એવી અવસ્થાઓને કરે છે. હાઉએવર, એના સિવાય કોઈ અન્ય દ્રવ્ય, જેવી રીતના કે પવન, એ પવન એ મોજાને કરતો પ્રતિભાસતો નથી, એટલે કે પવન મોજાને કરતો નથી. ખ્યાલ આવ્યો ને? આ તો લીધું ઉદાહરણ. હવે જો સંસાર ઉપર અપ્લાય, આપણે સિદ્ધાંત ઉપર અપ્લાય કરે છે. પવનનું ઉદાહરણ લઈને હવે સિદ્ધાંત સમજાવે છે. જો તેવી રીતે સંસાર અને નિસંસાર અવસ્થાઓમાં, કોઈ જીવ સંસારી અવસ્થામાં છે અને નિસંસાર એટલે હવે કોઈ જીવ સંસારી અવસ્થામાં નથી, એટલે કે મોક્ષ પ્રાપ્ત કર્યા છે. ખ્યાલ આવે છે ને? તો જ્યારે જીવ સંસારી અવસ્થામાં છે ત્યારે એ જીવને પુદ્ગલ કર્મનો વિપાક એટલે કે એનું ફળ એ જોવામાં આવે છે, અને જ્યારે જીવે મોક્ષ પ્રાપ્ત કર્યું ત્યારે પુદ્ગલનો વિપાક જોવામાં આવતો નથી. જેવી રીતના એ મોજાને પવન છે અને પવન નથી, એવી રીતે અહીંયા જીવને સંસાર છે, જીવને સંસાર છે તો ત્યાં કર્મ છે, અને સંસાર નથી તો ત્યાં કર્મ નથી. તો જ્યાં સંસાર છે ત્યાં કર્મનું ભાવરૂપ નિમિત્ત છે, અને જ્યાં સંસાર નથી ત્યાં કર્મનું અભાવરૂપ નિમિત્ત છે. એવું હોવા છતાં એ સંસારી અવસ્થાને વ્યાપ્ય વ્યાપક સંબંધ કોની સાથે છે? કર્મ સાથે નથી, કર્મ તો અન્ય દ્રવ્ય છે. પણ એ સંસારી અવસ્થાને જીવ સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ છે. માટે જીવ પોતે એ સંસારી અવસ્થાની આદિ, મધ્ય અને અંતમાં વ્યાપીને એ સંસારરૂપ અવસ્થાને પ્રાપ્ત કરે છે. અને કર્મ તો ખાલી ભાવરૂપ કે અભાવરૂપ નિમિત્ત તરીકે ત્યાં મોજૂદ છે, ત્યાં ફક્ત વિદ્યમાન છે. જો એ જ વાંચીએ છે, તેવી રીતે સંસાર અને નિસંસાર અવસ્થાઓને પુદ્ગલ કર્મનો વિપાક સંભવ એટલે કે ઉત્પત્તિ અને અસંભવ નિમિત્ત હોવા છતાં જ્યાં સંસાર છે ત્યાં પુદ્ગલનો સંભવ છે, અને જ્યાં નિસંસાર છે સંસાર નથી ત્યાં પુદ્ગલનો અસંભવ છે. પુદ્ગલ કર્મને અને જીવને વ્યાપ્ય વ્યાપક સંબંધના અભાવને લીધે ત્યાં કોઈ કર્મ અને જીવ સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. માટે જ કર્મ એકચ્યુઅલી જીવને સંસારી અવસ્થાનો કરતા નથી. કરતા કર્મની અસિદ્ધિ હોવાથી જીવ પોતે જ, આ જીવ જ એ સંસારી અવસ્થાની આદિમાં, મધ્યમાં અને અંતમાં વ્યાપીને સસંસાર અથવા અસંસાર નિસંસાર એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો, અન્યને કરતો ન પ્રતિભાસો. ખ્યાલ આવે છે ને? જો આ સમયસારજી મહાન પરમાગમ એની ગાથાઓમાં આપણને આવા ગૂઢ સિદ્ધાંતો સમજાવ્યા છે. ખ્યાલમાં આવે છે કે જીવને સંસારી અવસ્થા થાય છે તો એમાં જીવ પોતે જ નિમિત્ત છે, અને નિસંસાર અવસ્થા થાય છે તો એમાં પણ જીવ પોતે જ, સોરી નિમિત્ત નહીં, જીવ પોતે જ સંસારી અવસ્થાનો કરતા છે અને નિસંસારી અવસ્થાનો પણ જીવ પોતે જ કરતા છે. ત્યારે કર્મ ત્યાં મોજૂદ છે માટે ભાવરૂપ નિમિત્ત છે, અને નિસંસાર અવસ્થામાં કર્મનો ક્ષય થયો છે માટે અભાવરૂપ નિમિત્ત છે. સિદ્ધાંતમાં પુદ્ગલ કર્મના વિપાકનો સંભવ તે સદભાવ નિમિત્ત છે, અને પુદ્ગલ કર્મના વિપાકનો અસંભવ તે અભાવરૂપ નિમિત્ત છે. આ ખ્યાલ આવે છે ને? ફરીથી નિમિત્તના આપણે જો ફરીથી પહેલેથી જોઈએ, કાર્ય અને કારણ, જે કારણ અનુસાર થાય તેને કાર્ય કહેવાય, અને કાર્યની ઉત્પાદક સામગ્રી તેને કારણ કહેવાય. કારણ બે પ્રકારના છે, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. નિમિત્ત અને ઉપાદાન બે મળીને કાર્ય કરે છે એમ બિલકુલ નથી. કાર્ય તો ઉપાદાન સ્વયં પોતે એકલો પોતાની જ યોગ્યતાથી કરે છે, પણ કાર્ય થતી વખતે નિમિત્ત ત્યાં મોજૂદ હશે એટલે એને આરોપ આપવામાં આવે છે કે ભાઈ આ નિમિત્ત તરીકે અહીંયા છે. ખ્યાલ આવ્યો? એ નિમિત્તના બે પ્રકાર, પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્ત, અને બીજી રીતે કરીએ તો બે પ્રકાર, ભાવરૂપ નિમિત્ત અને અભાવરૂપ નિમિત્ત. ઉદાસીન નિમિત્ત કોને કહેવાય? કે જે ઈચ્છાવાન નથી અને ક્રિયાવાન નથી. પ્રેરક કોને કહેવાય? કે કાં તો ઈચ્છાવાન છે કાં તો ક્રિયાવાન છે. ભાવરૂપ નિમિત્ત કોને કહેવાય? કે જે નિમિત્તનો સદભાવ છે કાર્ય થતી વખતે. અને અભાવરૂપ નિમિત્ત કોને કહેવાય? કે કાર્ય થતી વખતે નિમિત્તનો અભાવ છે. આટલું ખ્યાલમાં આવી ગયો? હવે જો આપણે આગળ સિદ્ધાંત ઉપર જઈએ છીએ. ક્વેશ્ચન 396. કર્મના ઉદયથી જીવમાં ખરેખર વિકાર ભાવ થાય એ વિધાન બરોબર છે કે નહીં? ખ્યાલ આવે છે ને? જો આપણે અત્યાર સુધી પ્રશ્નોત્તરમાળામાં જેટલા પણ ચેપ્ટર ભણ્યા છે ને, દ્રવ્યગુણ પર્યાય, ચાર અભાવ, ષટકારક અને હવે ઉપાદાન નિમિત્ત, આ બધામાં આ ક્વેશ્ચન તો હોય જ છે. આ બધા જ ચેપ્ટરમાં આ ક્વેશ્ચન તો હોય જ કે કર્મના ઉદયથી જીવને વિકાર ભાવ થાય છે ખરું કે ખોટું. અને બધા જ સિદ્ધાંતો દ્વારા આ સ્ટેટમેન્ટને નકારવામાં આવે છે, કે બધા જ સિદ્ધાંતો એ પ્રૂવ કરે છે કે કર્મનો ઉદય એ જીવને ખરેખર વિકાર બિલકુલ નથી કરાવતો. જો એ જ આપણે આમાં આગળ વાંચીએ. ના, કારણ કે જીવમાં થતા વિકારી ભાવ જીવ પોતે કરે છે, અને ત્યારે કર્મનો ઉદય ત્યાં ફક્ત નિમિત્ત છે. પણ તે કર્મના રજકણોએ જીવને કાંઈ પણ કર્યું કે કાંઈ અસર કરી એમ માનવું તે સર્વથા મિથ્યા છે. જો આ વિશ્વની અંદર છ દ્રવ્ય છે. સંખ્યા એ ગણવા જાઓ તો છ એ છ તો એ સંખ્યા ટોટલ બધા દ્રવ્યની મળીને અનંતાનંત છે. અને વિશ્વના વિશ્વનું ક્ષેત્ર કેટલું છે તો અસંખ્યાત પ્રદેશ જ છે. તો અસંખ્યાત ને અનંતથી ડિવાઈડ કરો તો એનો મતલબ દરેકે દરેક પ્રદેશ ઉપર પણ અનંતાનંત દ્રવ્યો છે. આ ખ્યાલ આવે છે ને, ઓન એન એવરેજ. આવું હોવાને કારણે જ્યારે કોઈ એક દ્રવ્યની પર્યાય થાય છે, દરેક દ્રવ્યની પર્યાય તો દર સમયે થાય છે, ખ્યાલ આવે છે ને, પર્યાય વગરનું તો કોઈ દ્રવ્ય જ નથી. તો કોઈ એક દ્રવ્યની જ્યારે પર્યાય થાય ત્યારે આજુબાજુ બીજા દ્રવ્યો તો મોજૂદ હોવાના જ છે, કેમ કે વિશ્વ નાનું છે અને પદાર્થો અનંતાનંત છે, ખ્યાલ આવે છે ને. તો જ્યારે એ દ્રવ્યની પર્યાય થાય ત્યારે ત્યાં કયા દ્રવ્ય મોજૂદ હતા એ બતાવવા માટે થઈને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. તો એવી જ રીતે જીવ દ્રવ્ય જ્યારે સંસારી અવસ્થામાં વિકારી ભાવ કરે છે તો ત્યાં ત્યારે કર્મનો ઉદય જોવામાં આવે છે. જેવી રીતના પેલું સૂર્યમુખી ફૂલ ખીલે અને ત્યાં સૂર્ય મોજૂદ હોય છે એવું જોવામાં આવે છે, બસ એવી જ રીતે જ્યારે જીવ વિકાર ભાવ કરે ત્યારે સામે કર્મનો ઉદય જોવામાં આવે છે. આ બે ફિનોમિનન એક સાથે પેરેલલ થાય છે, કો ઇન્સિડેન્ટલી થાય છે, કોઈ એક ફિનોમિનન બીજી ફિનોમિનનને કરતું નથી, ખ્યાલ આવે છે ને. કે જીવ કર્મને કરી નાખે, કર્મ જીવને કરી નાખે એવું ક્યારે બનતું નથી. આવું હોવા છતાં જ્યારે આવું જોવામાં આવે છે માટે કર્મના ઉદયને અને જીવના વિકાર ભાવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે છે એમ માનવું એ સર્વથા મિથ્યા છે. તેમજ જીવ વિકાર કરે ત્યારે પુદ્ગલ કર્માણ વર્ગના સ્વયં કર્મરૂપે પરિણમે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જીવનો વિકાર થાય ત્યારે કર્મ કારમાણ વર્ગના કર્મરૂપે પરિણમે, અને અહીંયા આ બાજુ કર્મનો ઉદય ત્યારે થાય ત્યારે જીવમાં વિકાર થાય. આવી બે વસ્તુઓ તો એક સાથે જોવામાં આવે છે, પણ એક સાથે થતી વસ્તુઓમાં એકબીજાનું કરતા કર્મપણું માનવું એ જીવની સૌથી મોટી મિથ્યા માન્યતા છે. જીવને વિકારપણે કર્મનો ઉદય પરિણમ આવે અને નવા કર્મને જીવ પરિણમ આવે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવનારું વ્યવહાર કથન છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ ફક્ત વ્યવહારથી કથન પદ્ધતિ છે. જો સમજો, વિશ્વમાં જે વિશ્વ વ્યવસ્થા ચાલે છે એ વિશ્વ વ્યવસ્થામાં કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ નામનો પ્રોસેસ જ નથી, ખ્યાલ આવે છે ને. જેવી રીતના વિશ્વમાં અનંત દ્રવ્યો છે, એ અનંત દ્રવ્યોમાં અનંત ગુણો રહેલા છે અને દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાય દર સમયે કરે છે. આ તો એક એકચ્યુઅલી પ્રોસેસ છે કે દરેક દ્રવ્ય પોતાની પર્યાય કરે જ છે, પણ જ્યાં વિશ્વના અનંત દ્રવ્યો પોતપોતાની પર્યાય પોતાની સ્વતંત્રતાથી કરે છે તો આપણા જેવા સંસારી મિથ્યાદૃષ્ટિ જીવો કોઈક પ્રયોજનવશ કોઈક અન્ય પદાર્થને કોઈ અન્ય પદાર્થ સાથે જોડનારું વ્યવહાર કથન કરે છે. આ ખાલી કથન પદ્ધતિ છે અને એ પણ વ્યવહાર, વ્યવહાર એટલે જૂઠો. ડોક્ટર હુકમચંદજી ભારેલ છે ને, એ હંમેશા કહે કે વ્યવહાર એટલે બે જાતનો હોય. કોઈ બે પદાર્થને ભેળવીને કહેવું એ પણ વ્યવહાર છે, અને કોઈ એક પદાર્થમાં ભેદ પાડીને કહેવું એ પણ વ્યવહાર છે, ખ્યાલમાં આવે છે ને. તો અહીંયા કોઈ પણ બે પદાર્થને જોડીને એકબીજા પર નિમિત્ત નૈમિત્તિક કથનનો આરોપ આપવામાં આવે છે માટે એ વ્યવહાર કથન છે અને જૂઠો છે રિયલી તો. એવું હોવા છતાં કોઈક પ્રયોજનવશ કોઈકને સમજાવવા માટે કે ભાઈ આજુબાજુ કયા દ્રવ્ય હતા એના માટે આવું વ્યવહાર કથન કરવામાં આવે છે. ખરી રીતે જળ કર્મ તરીકે જીવ પરિણમાવી ખરી રીતે જળ કર્મને જીવ પરિણમાવી શકે શકે જ નહીં, એવું છે જ નહીં, અને કર્મ જીવને વિકાર કરાવી શકે એમ પણ નથી. ગોમઠ સારાદિ કર્મશાસ્ત્રોનો આ પ્રમાણે અર્થ કરવા તે જ ન્યાયસર છે. જો કર્ણાન યોગના શાસ્ત્રમાં જે કર્મશાસ્ત્ર હોય એમાં સિદ્ધાંત તો એમ જ કહેવામાં આવે કે કર્મ એ જીવને હણ્યો, કર્મ એ જીવને કસી નાખ્યો, જ્ઞાનાવરણાથી કર્મને કારણે જીવનું જ્ઞાન હીણું થયું, ખ્યાલ આવે છે ને, આવા બધા વાક્યના આવા બધા સ્ટેટમેન્ટ્સ એ શાસ્ત્રમાં આવે છે, પણ એ શાસ્ત્રને સમજવાની પદ્ધતિ શું? પદ્ધતિ પહેલા એ કે ભાઈ કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરી શકતું નથી, એ સિદ્ધાંત હૃદયમાં એવો ઉતારી લીધો હોય, એટલો સમજી લીધો હોય કે પછી ત્યાં કહેવામાં આવે કે કર્મ જીવને આમ કરે છે, તો આપણે સમજીએ એમ કે હા ભલે કહેવામાં આવ્યું છે, પણ એનો મતલબ એમ કે બે દ્રવ્ય એકબીજાને કંઈ કરતા નથી. પણ જ્યારે થાય છે ત્યારે એકબીજામાં આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. ખ્યાલ આવ્યો? હવે જો આમાં આ પ્રશ્નોત્તર માળામાં અનેક શાસ્ત્રના રેફરન્સીસ આપીને એક જ વસ્તુને સમજાવવામાં આવી છે, તો આપણે આ મોક્ષશાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્રના આધારે આ સિદ્ધાંતને સમજ્યા. હવે અહીંયા આત્મ અવલોકનનું પણ રેફરન્સ આપીને એને સમજાવવામાં આવ્યું છે, એ તમે ઘરેથી વાંચજો, એ આપણે હોમવર્ક તરીકે લઈએ છીએ. આવા અનેક ક્વેશ્ચન્સમાં જ્યાં અનેક શાસ્ત્રોના રેફરન્સીસ હશે, એ બધા તો આપણે અહીંયા એક કલાકમાં કરવા અઘરા છે, એટલે આપણે કોઈ એક શાસ્ત્રનું રેફરન્સ લઈને સિદ્ધાંતને સમજશું. બાકીના શાસ્ત્રના રેફરન્સીસથી તમે ઘરે એ સિદ્ધાંતને પાક્કો કરજો. જો આપણે ક્વેશ્ચન 397 પર આગળ વધીએ છીએ. જ્યારે કર્મનો તીવ્ર ઉદય હોય ત્યારે પુરુષાર્થ થઈ શકતો નથી, અને ઉપરના ગુણસ્થાનોથી પણ જીવ નીચે પડી જાય છે, એવા કથનનો અર્થ શું છે? જો ફરીથી આ કર્ણાન યોગના શાસ્ત્રોમાં, ગોમઠ સારાદિ શાસ્ત્રોમાં આવા અનેક કથનો આવે છે કે ભાઈ કોઈ જીવ ઉપશમ શ્રેણીમાં મુનિરાજ હોય અને ઉપર 11મા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગતા પ્રગટ કરે છે, પૂર્ણ વિતરાગતા પ્રગટ કરવા છતાં હવે ત્યાંથી એ સર્વજ્ઞ થઈને સિદ્ધ દશાને પ્રાપ્ત થતા નથી, પણ ત્યાંથી એક ગુણસ્થાનનો કાળ પૂરો થતા કર્મનો ઉદય આવી જાય છે, માટે એ જીવ નીચે પડી જાય છે. નીચે પડે છે એટલે શ્રેણીથી બહાર આવે છે. ખ્યાલ આવે ને? આવા વાક્ય કર્ણાન યોગના શાસ્ત્રમાં તો આવે છે, તો એનો અર્થ કેવી રીતના સમજવો? ત્યાં શું એ જીવ ઈચ્છા કરીને નીચે પડે છે ઉપશમ શ્રેણીમાંથી? તો ના, એવું તો નથી. તો કર્મને કારણે જ પડે છે કે નહીં? કેમકે કર્મનો ઉદય આવી ગયો એટલે જીવ નીચે પડ્યો. ખ્યાલ આવે? આવી ચર્ચા સામાન્ય રીતે કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ જીવો આદિ કરી શકે, જેને નય વિવક્ષા ન સમજાય હોય એ કદાચ આવી ચર્ચા કરી શકે છે. તો જો એને જ અહીંયા સમજાવે છે. આ ચર્ચા કરવામાં સૌથી પહેલા તો જીવના પરિણામ અને કર્મનો ઉદય આદિ, ઉદય ઉપશમ ક્ષય ક્ષયોક્ષમ આદિ બધી અવસ્થાઓ, એ બે દ્રવ્ય જુદા જુદા છે કે એક જ દ્રવ્ય છે? સૌથી પહેલા તો એ આપણે વિચાર કરવો જોઈએ કે જીવ દ્રવ્ય અને કર્મ એ એક જ દ્રવ્ય છે કે જુદા છે? જો જુદા છે તો બે દ્રવ્યને સાથે મળાવીને જ્યાં કથન કર્યું એ કથન નિશ્ચય છે કે વ્યવહાર છે? ખ્યાલ આવે છે ને? જ્યાં પણ બે દ્રવ્યને મળાવીને કથન કરવામાં આવે છે એ કથન વ્યવહાર છે, એ ત્યાં જ સમજી લેવું જોઈએ કે ભાઈ આ કથન વ્યવહારનું છે. તો વ્યવહારનું કથન એનો મતલબ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરાવી શકતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? અને જ્યાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, તો આવી વસ્તુ કીધી છે શાસ્ત્રમાં તો ખોટી તો નથી? તો ખોટી નથી, અને વ્યવહારથી કથન કરવામાં આવે છે તો કોઈક પ્રયોજનવશ ત્યાં એવી રીતના વર્ણન કરવામાં આવ્યું છે એમ સમજવું જોઈએ. તો અહીંયા કયું પ્રયોજન છે? ખ્યાલ આવે છે ને? અહીંયા એવું કયું પ્રયોજન છે? તો પ્રયોજન એ છે કે જ્યારે જ્યારે જીવના આવા પરિણામ હોય ત્યારે ત્યારે સાથે સાઇમલ્ટેનિયસલી કોઇન્સિડેન્ટલી કર્મમાં પણ આવી જ અવસ્થાઓ જોવામાં આવે છે, એટલે બે અવસ્થાઓનું સાથે વર્ણન કરવામાં આવે છે કે જો જીવમાં આમ થયું અને કર્મમાં આમ થયું. આને કારણે આમ થયું એમ નથી, પણ અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, એટલે કથન પદ્ધતિમાં ક્યાં સુધી એમ કે ને કે આ જો આમાં આમ થયું, જીવમાં આવા પરિણામ થયા, કર્મમાં આવા થયા, જીવમાં આવા થયા, કર્મમાં આવા થયા, ક્યારેક એટલે એવી રીતના એક સંબંધ પણ જોડી દેવામાં આવે છે કે જો કર્મના આમ થયા અને જીવ પડ્યો. ખ્યાલ આવે છે ને? તો કર્મનો ઉદય આવ્યો અને જીવની અવસ્થા હીણી થઈ, આવા શબ્દો બોલવામાં આવે છે પણ એ વ્યવહાર નહીંનું કથન છે એમ સમજીને સિદ્ધાંતમાં તો એમ જ ગ્રહણ કરવું કે જીવે કર્મનું કાંઈ કર્યું નથી અને કર્મએ જીવનું કાંઈ કર્યું નથી, પણ આનાથી આપણને એ અવસ્થાનું મૂલ્યાંકન થાય છે કે કોઈ પણ એવી અવસ્થામાં કે જ્યાંથી જીવના પરિણામો ઉપશમ શ્રેણીમાં જીવ ઉપશમિત કરીને ગયો હતો તો એ ઉપશમિત અંતર્મુરત સુધી જ રહે છે એ પરિણામ, અને વળી પાછો એ કષાય ભાવોની ઉત્પત્તિ થાય છે એટલે જીવ ઓટોમેટિકલી નીચે આવે છે. એમાં કર્મનું કંઈ કરતા પણ ત્યાં નથી. ખ્યાલ આવે છે ને? જો આનો આન્સર આપણે વાંચીએ, ક્વેશ્ચન શું હતો કે કર્મનો તીવ્ર ઉદય આવતા જીવનો પુરુષાર્થ થઈ શકતો નથી અને ઉપરના ગુણસ્થાનોથી જીવ નીચે પડી જાય છે. તો જો એ કથન વ્યવહાર નહીંનું છે, જીવમાં આવી યોગ્યતા હોય ત્યારે કેવું નિમિત્ત હોય એનું જ્ઞાન કરાવવા માટેનું એ કથન છે. જો જ્યારે જ્યારે જીવમાં એવી યોગ્યતા હોય છે કે એના પરિણામ હીન થાય છે અથવા જેટલા ઊંચા પરિણામ હતા એ રહી શકતા નથી તો જીવ ગુણસ્થાનોમાંથી પડે છે, તો ત્યારે ત્યારે સાથે એવું કઈ વસ્તુ છે કે જેમાં એવું પરિણામન જોવામાં આવે છે, એની આજુબાજુ એવી કઈ વસ્તુઓ છે, તો એની આજુબાજુ એવા કર્મ પડ્યા છે જીવની સત્તામાં કે જેમાં પણ એ કર્મનો ઉદય જોવામાં આવે છે, એટલે માટે એને થઈને નિમિત્ત ત્યાં કહ્યું છે. જો જીવ પોતે જ્યારે પોતાના ઊંધા પુરુષાર્થથી તીવ્ર દોષ કરે ત્યારે જ કર્મના ઉદયને તીવ્ર ઉદય કહેવામાં આવે છે, પણ જો જીવ યથાર્થ પુરુષાર્થ કરે તો કર્મનો ગમે તેવો ઉદય હોય તો પણ તેને નિર્જરા કહેવામાં આવે છે, કર્મના ઉદયના કારણે જીવ પડતો જ નથી. જો આ ઉદાહરણથી આપણે સમજીએ ફરીથી જરાક વિશેષ રીતે, સમજો બે જીવ છે, એ બે જીવ એક સાથે ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા છે. હવે ગાડીનો સમજો એક્સિડન્ટ થઈ જાય છે, એક્સિડન્ટ થયો તો બંને જીવ પર ઉદય તો સરખો આવ્યો કે નહીં? બંને જીવ પર ઉદય તો સરખો આવ્યો, એના છતાં એવું શક્ય છે કે નહીં કે એક જીવ તો અત્યંત તમતમાટી થઈને એટલો ગુસ્સે થઈ જાય કે સામેવાળાને હું આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, મારી ગાડીનું આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, ખ્યાલમાં આવે છે ને? અને બીજો જીવ ત્યારે પણ શાંત પરિણામમાં હોય કે હશે કદાચ આવું જ થવાનું હશે, એટલે આવી ક્રિયાઓ થઈ અને આપણું જે નુકસાન થયું છે ઠીક છે એ તો આપણે પૂતગલનો સંયોગ છે, જેવી રીતના નવી ગાડી આવી હતી એવી રીતના જૂની ગાડીઓ ઘસાય છે ને વહી જાય છે, ખ્યાલ આવે છે કે નહીં? ઉદય સેમ હોવા છતાં જીવના પરિણામો જુદા જુદા છે કે નહીં? તો હવે મને કહો કે આમાં બેવ જીવને કર્મનો ઉદય સરખો ગણાશે કે નહીં? બહારના સંયોગો સરખા હોવા છતાં એક જીવને તો એ કર્મનો તીવ્ર ઉદય ગણાશે અને બીજા જીવને એ કર્મનો મંદ ઉદય ગણાશે, અથવા એ સમ્યક દ્રષ્ટિ આદિ હોય તો એને કર્મની નિર્જરા કહેવામાં આવે છે, ખ્યાલ આવે છે ને? માટે આનાથી શું સિદ્ધ થયું કે જીવના પરિણામ સ્વતંત્ર છે, બહારના ઉદયો સ્વતંત્ર છે અને કર્મની અવસ્થાઓ સ્વતંત્ર છે. ત્રણ પ્રોસેસ સાયમલ્ટેનિયસલી થાય છે, બહારના સંયોગોમાં ફેરફાર થવો, જીવના કર્મના ઉદયોમાં ફેરફાર થવો અને જીવના પરિણામોમાં ફેરફાર થવો, અને આ ત્રણેય પ્રોસેસ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે. આવું હોવા છતાં આ ત્રણેય પ્રોસેસ સાથે થયા અને એકબીજા પર અનુકૂળ હોવાનો આરોપ આપી શકાય છે, માટે ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધી એમ કહેવાય છે કે જો આવા ઉદયને કારણે જીવના પરિણામ ખરાબ થઈ ગયા અથવા જો આવા કર્મના ઉદયને કારણે જીવના પરિણામ ખરાબ થઈ ગયા, ખ્યાલ આવે છે કે ને? આવું કહેવાની પદ્ધતિ એ વ્યવહાર છે, એ અસત્યાર્થ છે, ખ્યાલ આવે? તો જો આપણે આ બે પોઈન્ટથી આ ક્વેશ્ચનનો આન્સર લીધો, હવે આગળ પ્રવચનસાર અને પંચાસ્તિકાઈ શાસ્ત્રના રેફરન્સથી એ જ વસ્તુને પ્રબળ કરે છે કે દ્રવ્ય મોહનો ઉદય હોવા છતાં જો શુદ્ધ આત્મભાવનાના બળથી મોહરૂપે જીવ ન પરિણમે તો ત્યાં બંધ થતો જ નથી, ખ્યાલ આવે છે ને? તો જેવો કર્મનો ઉદય હોય તો અહીંયા તો પ્રબળ ઉદય હતો તો જીવના પણ એવા જ પરિણામ થવા જોઈતા હતા, પણ એમ થતું જ નથી. જેવા જેવા જીવના પરિણામ છે એવો એવો ખાલી નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. એવી જ રીતે અહીંયા પંચાસ્તિક સંગ્રહનું પણ એક રેફરન્સ આપ્યું છે, એ પણ તમે વાંચજો હોમવર્ક તરીકે. આપણે આગળ વધીએ છીએ ક્વેશ્ચનમાં. જો ક્વેશ્ચન નંબર 398, પરિણમનમાં એટલે કે કાર્યમાં ઉપાદાન અને નિમિત્ત એ બંને કારણો હોય છે તો તેમાં નિમિત્ત કારણનું કાર્યક્ષેત્ર કેટલું છે? બરાબર, બહુ લોજિકલ ક્વેશ્ચન છે ને કે ભાઈ તમે એમ કહો છો કે નિમિત્ત તો કાંઈ કરતું જ નથી, નિમિત્ત બિલકુલ અકર્તા છે, ઉપાદાન સ્વયં પોતે પોતાની જ યોગ્યતાથી કાર્ય કરે છે, તો પછી નિમિત્ત કરે છે શું? નિમિત્તનું કાર્યક્ષેત્ર શું છે? ખ્યાલ આવ્યો કે નહીં? તો જો હવે એને જ આન્સરથી સમજાવે છે. સૌથી પહેલું તો એ ડિસ્ક્લેમર આપી દઈએ કે ભાઈ નિમિત્ત કોઈ પણ દ્રવ્ય ત્રણેય કાળ નિમિત્ત તો હોતું જ નથી. બરાબર, નિમિત્ત નૈમિત્તિક સંબંધ ફક્ત એક સમયના બે દ્રવ્યની પર્યાયોમાં હોય છે. કોઈ બે દ્રવ્ય છે, આ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં કંઈ કાર્ય થયું તો સામેવાળા દ્રવ્યની જે વર્તમાન પર્યાયમાં કાર્ય થયું એ બે કાર્યને જો એકબીજા પર અનુકૂળ હોવાનો આરોપ આપી શકાતો હોય તો કોઈ એક દ્રવ્યના અપેક્ષાએ બીજા દ્રવ્યને નિમિત્ત કહેવામાં આવે છે. માટે કોઈ પણ નિમિત્ત ત્રણેય કાળનું તો છે નહીં, એક સમયની અવસ્થા છે. એના માટે જો અહીંયા આન્સરમાં કાર્ય થતા પહેલા કોઈને નિમિત્ત કહેવાતું નથી, કેમ કે જ્યારે કાર્ય થયું ત્યારે તો સામેવાળાને અનુકૂળ હોવાનો આરોપ આવ્યો ને, અને જો કાર્ય થયું જ નથી તો સામેવાળું દ્રવ્ય અનુકૂળ કે પ્રતિકૂળ કેવી રીતના હોય? વિશ્વમાં તો અનેક દ્રવ્ય, અનંત દ્રવ્ય એમને એમ બિરાજમાન છે, કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અનુકૂળ છે જ નહીં. અનુકૂળ હોવાનો આરોપ તો જ્યારે કાર્ય થાય ત્યારે બીજા દ્રવ્યને આપવામાં આવે છે. માટે કાર્યની પહેલા કોઈને નિમિત્ત કહેવાતું નથી. સિમિલરલી જ્યારે કાર્ય પતી જશે એક સમયનું તો પછી પણ કોઈને નિમિત્ત નહીં કહેવાય. એટલે કાર્યની ઉપસ્થિતિમાં નિમિત્ત કારણ એક સમય માટે કોઈને કહેવાય છે. જો એ જ આપણે અહીંયા વાંચીએ ફર્સ્ટ પોઈન્ટ, કાર્ય થતા પહેલા કોઈને નિમિત્ત કહેવાતું નથી. કાર્યકાળે જે ઉચિત એટલે કે અનુકૂળ સંયોગરૂપ પર વસ્તુ ઉપસ્થિત હોય તેને નિમિત્ત કહેવાય છે. કોઈ પણ કાર્ય થાય ત્યારે પણ ત્યાં અનંત દ્રવ્ય વિરાજમાન છે. જો ધ્યાન રાખો, કોઈ પણ કાર્ય થાય ત્યારે પણ ત્યાં અનંત દ્રવ્ય વિરાજમાન છે. આવું હોવા છતાં કંઈ બધાને અનુકૂળ હોવાનો આરોપ આપી શકાતો નથી. જેના જેના પર એ કાર્ય થવાને અનુકૂળ હોવાનો આરોપ આપી શકાય ફક્ત એને જ નિમિત્ત કારણ કહેવાય છે. અન્ય દ્રવ્યોને ત્યાં જ ઉપસ્થિત હોવા છતાં પણ નિમિત્ત કારણ કહી શકાતું નથી. બરાબર, આ તો એક પોઈન્ટ થયો. એક પોઈન્ટ શું થયો કે ફક્ત એક સમયની અવસ્થામાં જ આવે છે નિમિત્ત કારણનો આરોપ. બીજો પોઈન્ટ શું થયો કે જેના પર અનુકૂળ થવાનો આરોપ આપી શકાય એને જ નિમિત્ત કારણ કહેવાય છે. હવે જો આગળ, ઉપાદાન વિના પરને કાર્યનું નિમિત્ત કહી શકાતું નથી. નિમિત્ત તો માત્ર કયા ઉપાદાનને કામ થયું તે બતાવનાર વ્યંજક એટલે કે સ્પષ્ટ કરનાર છે. જો ફરીથી આને પણ સમજીએ, વિશ્વના કોઈ પણ પ્રદેશે અનંત પદાર્થો હોવાને કારણે અને દરેક પદાર્થો દરેક સમયે પોતપોતાની પર્યાયરૂપ તો પરિણમે જ છે. બરાબર ને, તો કોઈ એક પદાર્થને ઉપાદાન કહો તો ત્યાં અનેક નિમિત્ત મોજૂદ હોય છે. બરાબર, પણ એનાથી જો આપણે ઊંધું લઈએ કે સમજો કોઈ એક પદાર્થને આપણે નિમિત્ત ધારી લીધું, બરાબર, હવે ગોતવા જઈએ કે ઉપાદાન કોણ છે તો એક નિમિત્તને અનેક ઉપાદાન એમ ન લાગુ પડે. ખ્યાલ આવે છે ને? હંમેશા ઉપાદાનને અપેક્ષાએ કોઈને નિમિત્ત કહેવામાં આવે છે. હવે ત્યાં તો અનેક પદાર્થ પોતાની પર્યાય રૂપે પરિણમે છે માટે કોઈ અન્ય પદાર્થને એમ જ નિમિત્ત કહેવાતું નથી, કેમ કે બેની નિકટતા છે. ખ્યાલ આવે છે ને કે ભાઈ આની અને આની નિકટતા છે તો બે પદાર્થમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહી દો, એમ નથી. જ્યારે ત્યાં ઉપાદાન છે અને એ ઉપાદાને કાર્ય કર્યું તો જ અન્ય દ્રવ્યને નિમિત્ત હોવાનો આરોપ અપાય છે. બરાબર, એટલે નિમિત્ત एक समय पूरतु छे, अनुकूल होवानो आरोप आपवो जोईए अने उपादान में कार्य थवू जोईए। आ त्रण तो मेन कंडीशन थई। अच्छा चलो आगळ सेकेंड पॉइंट, निमित्त तो साक्षीभूत छे। साक्षीभूत छे एटले शुं के ज्यारे ज्यारे कार्य थयुं त्यां निमित्त जाने त्यां हाजर हतुं, एज अ विटनेस, विटनेस तरीके जाने त्यां हाजर होय एवी रीतना निमित्त तो साक्षीभूत छे। जो उदाहरण, जेम बपोरिया एटले के बपोरे खीलता फूल ने विकासरूप थवामां बपोरना सूर्यनुं होवुं साक्षीभूत प्रत्यक्ष अवश्य देखाय छे। तमने कदाच ख्याल हशे कि भाई अमुक फूल एवा होय जे सवारनी जे सूर्यनी किरण होय ने फर्स्ट किरण, तो एनी ओलाथी ज खीले। कोई फूल एवा होय कि ज्यारे बपोरे भर तड़को होय त्यारे ज खीले, अने कोई फूल एवा होय कि सूर्य न होय रात होय त्यारे ज खीले। ख्याल आवे छे ने? तो सूर्यनुं होवुं तो फक्त निमित्त क्यारे कहेवाशे के सामे त्यां पेला फूलनुं खीलवुं के न खीलवुं निमित्त कार्य तो थवुं जोईए ने। ख्याल आवे छे ने? तो ज्यारे ज्यारे उपादानमां कार्य थाय छे त्यारे त्यारे ए पर्टिक्युलर निमित्तनी के जेना पर आरोप आपवामां आवे छे एनी शुं अवस्था छे, ए अवस्थाने त्यां साक्षीभूत, ए अवस्थाने त्यां निमित्त कहेवामां आवे छे। કે જેવી રીતના બપોરના પર્ટિક્યુલર ફૂલ છે એ ફૂલ ખીલે તો બપોરનો સૂર્ય તેને નિમિત્ત કહેવામાં આવે છે। હવે ઘણીવાર એવું થાય ને કે ભાઈ બપોરના ફૂલ છે પણ પાણી અવેલેબલ નથી, તો કદાચ નો બી ખીલે, મુરઝાઈ ગયા હોય ફૂલ, તો નિમિત્ત હોવા છતાં પણ તેમાં કાર્ય થતું નથી। બરાબર, ચલો આગળ વાંચો। આગળ શું કીધું? નિમિત્ત પર વસ્તુ છે, ઉપાદાનને પરિણમાવવામાં તેની જરૂર પડે છે કે કેમ એ પ્રશ્ન ઉઠતો જ નથી। કેમ કે જ્યારે નિશ્ચયિત કારણથી એટલે કે ઉપાદાન કારણને કાર્યરૂપ પરિણમત થવાનો કાળ હોય ત્યારે નિમિત્તની ઉપસ્થિતિ સ્વયમેવ હોય છે, તે ન હોય તેવું કદી બનતું નથી। ખ્યાલ આવે છે કે જ્યારે જ્યારે નિમિત્ત ઉપાદાન પોતાનું કાર્યરૂપે પરિણમે ત્યારે ત્યાં નિમિત્ત હાજર હોય જ છે। તો જો આપણે પોઈન્ટ શું જોયા, ફરીથી જો આપણો ક્વેશ્ચન શું હતો કે પરિણમન કાર્યમાં ઉપાદાન અને નિમિત્ત બંને કારણો હોય છે તો નિમિત્તનું કાર્યક્ષેત્ર કેટલું, તો એનો આન્સરમાં આપણે શું જોયું કે ભાઈ નિમિત્તનું કાર્યક્ષેત્ર ફક્ત એક સમયનું, બીજો એના પર અનુકૂળ હોવાનો આરોપ અપાવવો જોઈએ, ત્રીજું ત્યાં ઉપાદાનમાં કાર્ય થવું જોઈએ, એ કાર્ય થતી વખતે નિમિત્ત ત્યાં સાક્ષીભૂત હોવો જોઈએ, અને પાંચમું કે ઉપાદાનને નિમિત્ત કંઈક પરિણમાવી દે એવું બિલકુલ હોતું નથી। નિમિત્ત એ અન્ય દ્રવ્ય છે, તેની સત્તા જુદી છે, આ ઉપાદાન દ્રવ્યની સત્તા જુદી છે। તો જ્યાં જ્યાં નિમિત્ત, જ્યાં જ્યાં ઉપાદાન પોતાનું કાર્ય કરે છે ત્યાં જ હાજર રહેલા દ્રવ્યને નિમિત્ત કહેવામાં આવે છે। કોઈ નિમિત્ત ગોતવું પડશે પછી ઉપાદાન કાર્ય કરશે એવું ક્યારેય બનતું નથી। આપણે ધર્મક્ષેત્રમાં ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ આપણને સદધર્મની પ્રાપ્તિ કરવી છે તો કોઈ સદગુરુનું અનુકૂળ નિમિત્ત તો પહેલા ગોતવું પડશે કે નહીં, પહેલા એવું કંઈક નિમિત્ત ગોતશું તો આપણને સદધર્મની પ્રાપ્તિ થશે। તો ચાલો આપણે અહીંયા સમજીએ, ધર્મની પ્રાપ્તિ કોને થાય છે, મને કે ગુરુને? મને ને, તો ઉપાદાન કોણ છે? ઉપાદાન હું સ્વયં પોતે, અને ત્યારે ત્યાં હાજર રહેલા પદાર્થોને નિમિત્ત કહેવાય છે। એટલે જ્યારે ધર્મની પ્રાપ્તિ થાય છે ત્યારે ગુરુને નિમિત્ત કહેવાય છે। નિમિત્તનો સંબંધ તો એક સમયનો છે, એટલે જ્યારે મને ધર્મની પ્રાપ્તિ થશે ત્યારે તેમને નિમિત્ત કહેવાશે, એની પહેલા તો કોઈ પણ ગુરુને પણ નિમિત્ત કહેવાતું નથી। બરાબર, બીજું ત્રીજી કન્ડિશન આપણે શું જોઈ કે ભાઈ ઉપાદાનમાં કાર્ય થવું જોઈએ તો જ એમને નિમિત્ત કહેવાય। એટલે ઉપાદાનમાં કાર્ય થવું જોઈએ એટલે ધર્મ કોને પ્રાપ્ત કરવો પડશે, મારે કે કોઈ બીજાએ? જ્યારે હું પોતે ધર્મ પ્રાપ્ત કરીશ તો કોઈ અન્યને નિમિત્ત કહેવામાં આવશે। અને ફોર્થ પોઈન્ટ આપણે શું જોયો કે ભાઈ નિમિત્ત તો ફક્ત સાક્ષીભૂત છે, ઉપાદાનના કાર્યમાં નિમિત્ત ફક્ત સાક્ષીભૂત છે। અને ફિફ્થ પોઈન્ટ, ઉપાદાનને પરિણમાવવામાં નિમિત્તની જરૂર પડશે જ એવો પ્રશ્ન ઉઠતો જ નથી, એવું ડેફિનેટલી નથી કે જ્યારે નિમિત્ત આવશે ત્યારે ઉપાદાનનું કાર્ય થશે। उपादान जारे स्वयमेव पोतानी अपेक्षाए कार्यरूप परिणमे छे त्यारे निमित्त त्यां हाजर होय ज छे। एटले के जारे हूँ धर्म पामवानो पुरुषार्थ करीश अने धर्म पामीश त्यारे त्यां निमित्त तो हाजर हशेज हशेज अने हशेज। ख्याल आवे छे? आ रीते आपणे निमित्तना कार्यक्षेत्रनी सीमा ए प्रश्ननो आंसर आपणे जोयो। चलो हजी आगळ वधीए। હજી આપણી પાસે 10 મિનિટ છે, એક ક્વેશ્ચન આપણે જોઈ લઈએ। જો 399 દેહ ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિયના વિષય પાસે રહેતા જ મનુષ્યોને જ્ઞાન અને સુખ થાય છે, તેથી એ દેહાદી પદાર્થો જ્ઞાન અને સુખ માટે અકિંચિતકર કેમ હોઈ શકે? જો આને સમજીએ પહેલા ક્વેશ્ચનને તો સમજીએ। जीव ने सुखी थवे ए आपू प्रयोजन बराबर। सुखी थवा माटे आ शरीर आ पांच इंद्रिय अने पांच इंद्रिय थी जनाता विषयों विषयों एटले जे पुद्गल द्रव्यो ने आ पांच इंद्रिय जाने छे ते पुद्गल द्रव्य। ख्याल आवे छे? तो त्रण पुद्गलो गया कीधा, आ देह आ शरीर आ पांच इंद्रिय अने इंद्रियना विषय ए त्रण जातना पुद्गल द्रव्य। અને સુખી થવાનું થનારું દ્રવ્ય કોણ છે? સુખી થનારું દ્રવ્ય તો આ જીવ પોતે છે। ખ્યાલ આવે છે ને? તો જ્યાં જીવ પોતે સુખી થાય તો અન્ય દ્રવ્ય પર આરોપ આપી શકાય છે, પણ જો જીવ પોતે જ સુખી ન થયો હોય તો અન્ય દ્રવ્ય પર આરોપ કેવી રીતના આપી શકાય? ન આપી શકાય ને? અચ્છા, બીજો પોઈન્ટ કે જીવને સુખી થવામાં કોઈ અન્ય દ્રવ્યનું કરતાપણું કેટલું? ખ્યાલ આવે છે ને? ધીસ ગોઝ બેક ટુ અવર બેઝિક સિદ્ધાંત કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા છે કે નહીં। તો જીવને સુખી થવા માટે કોઈ અન્ય પુદ્ગલ આદિ કરતા છે કે નહીં? તો બિલકુલ નથી। અને જો જીવને સુખી કરવામાં કોઈ અન્ય દ્રવ્ય કરતા નથી, કેમ કે એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ છે। દરેક દ્રવ્યમાં પોતપોતાની જ ષટકારકરૂપ શક્તિથી તે પોતે જ પોતારૂપ પોતાની પર્યાયરૂપ પરિણમી શકે છે। માટે જીવને સુખી થવા માટે જીવને જે જાતની પર્યાયરૂપ પરિણમવું પડશે તે પરિણમવાની શક્તિ કોનામાં છે? તો જીવના પોતામાં જ છે। માટે અન્ય પુદ્ગલ દ્રવ્યો એ બધા અકિંચિતકર છે। અકિંચિતકર એટલે કે કંઈ પણ કરવા માટે સમર્થ નથી। ખ્યાલ આવ્યો? માટે આ શરીર આ પાંચ ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિયના વિષય એ જીવને સુખી કરવા માટે બિલકુલ અકિંચિતકર છે, કંઈ કરવામાં સમર્થ નથી। જો એ જ વસ્તુને આપણે અહીંયા આન્સર દ્વારા જોઈએ છે, જો આ પંચાધ્યાયમાંથી લીધું છે, ઉપાદાન કારણના આશ્રયથી સામર્થ્યથી જ નિમિત્તને હેતુ કહેવામાં આવે છે। જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય તો જ તો નિમિત્તને હેતુ કહેવાય છે, પણ ઉપાદાન વિના પરને કાર્યનું નિમિત્ત કહી શકાતું નથી। આ તો સિદ્ધાંત આપણે ઘણી વાર જોયો, નિમિત્ત તો માત્ર કયા ઉપાદાનને કાર્ય કર્યું તે બતાવનારું અભિવ્યંજક એટલે કે બતાવનારું છે। કયા પદાર્થમાં કાર્ય થયું તે બતાવવા માટે આજુબાજુના દ્રવ્ય પર ફક્ત આરોપ આપવામાં આવે છે। તો નિમિત્તનું મેં વન ઓફ ધ કાર્ય શું છે કે ભાઈ કયા પદાર્થમાં કાર્ય થયું એ બતાવનારું છે। નિમિત્ત એ બતાવનારું છે કે કયા પદાર્થમાં કાર્ય થયું। જેવી રીતના જો ઉદાહરણ તરીકે અહીંયા સેકન્ડ પોઈન્ટ લઈએ, એઝ એન એક્ઝામ્પલ આપણે કોઈ ચંદનની લાકડી હોય, એ ચંદનની લાકડીને આપણે જલાવીએ, આપણે એને બાળીએ તો એમાંથી સુગંધ આવે છે બરાબર। તો સુગંધ અગ્નિની આવે છે કે ચંદનની આવે છે? સુગંધ તો ચંદનની આવે છે ને। તો અગ્નિએ એમાં શું કાર્ય કર્યું કે ભાઈ અગ્નિ ત્યારે ત્યાં નિમિત્ત તરીકે મોજૂદ છે। જ્યારે જ્યારે ચંદનમાંથી એવી સ્મેલ આવે છે ત્યારે અગ્નિ ત્યાં નિમિત્ત તરીકે મોજૂદ છે, તો એ અગ્નિ શું બતાવે છે કે ભાઈ સ્મેલ ચંદનમાંથી આવે છે। એટલે અગ્નિનું કાર્ય શું છે? અગ્નિ એઝ અ નિમિત્ત, એનું એક પ્રયોજન શું છે કે કયા ઉપાદાનમાંથી કાર્ય થયું તે બતાવવું, એટલે કે અહીંયા ચંદનમાંથી કાર્ય થયું તે બતાવવું તે અગ્નિનું પ્રયોજન છે। तो जो ऊपरनो कथन ऊपरनो कथन नो साधक दृष्टांत ए छे के अग्नि अगरु अगरु એટલે કે સુખડ એટલે કે ચંદન દ્રવ્યના ગંધનો અભિવ્યંજક છે અથવા વ્યંજક છે એટલે કે જ્યારે જ્યારે ચંદનમાંથી સુગંધ આવે છે ત્યારે ત્યાં અગ્નિ મોજૂદ હોય છે માટે અગ્નિને એ ચંદનનો અભિવ્યંજક એટલે કે નિમિત્ત કહેવામાં આવે છે તેવી રીતે જો કે દેહ ઇન્દ્રિય અને તેના વિષયો કોઈ ઠેકાણે જ્ઞાન અને સુખના અભિવ્યંજક હોય છે પણ તે સ્વયં જ્ઞાન અને સુખ રૂપ થઈ શકતા નથી બરાબર એટલે જો લૌકિક વ્યવહારમાં આપણે કહીએ ને કે આજે મને આ ઇન્દ્રિય સુખ ઉત્પન્ન થયું બરાબર એક લૌકિક વ્યવહારથી કહેવાની પદ્ધતિ છે તો કંઈ એ પદાર્થનું જાણપણું એ પદાર્થનો અનુભવ એ ઇન્દ્રિયમાં થયો નથી એ પદાર્થનું જાણપણું તો આપણને જ્ઞાનમાં જ થાય છે પણ એ ઇન્દ્રિય એ પદાર્થ અને આ દેહ એ આપણને શું બતાવે છે કે એ પદાર્થનું જાણપણું એ જ્ઞાનમાં થયું માટે જ્ઞાન ઉપાદાન છે અને આ બધા પદાર્થો એ નિમિત્ત કારણ છે ઉપાદાનનું કાર્ય શું છે કે જે નિમિત્તમાં કાર્ય થાય છે તે નિમિત્ત સોરી નિમિત્તનું કાર્ય શું છે કે જે ઉપાદાનમાં કાર્ય થયું છે તે ઉપાદાનને સમજાવવું તે ઉપાદાનને બતાવવું જો હજી એક આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ છે જ્યાં આત્મા સ્વયં સુખરૂપ પરિણમે છે ત્યાં વિષયો શું કરે બરાબર આવા આ પ્રશ્નોત્તર માળામાં આવા અનેક જુદા જુદા શાસ્ત્રોમાંથી જે રેફરન્સ લીધા હોય ને જેવી રીતના તમે આ આખો આન્સર સળંગ વાંચી જાઓ પોઈન્ટ નંબર 1 2 3 4 5 એમ સળંગ વાંચતા જાઓ તો તમને એક સ્ટોરી જેવું જ લાગે કે આ શાસ્ત્રમાં આ કહ્યું છે આ શાસ્ત્રમાં આ કહ્યું છે આ શાસ્ત્રમાં આમ કહ્યું છે એમ કરીને જે આપણને મૂળભૂત ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ શરીર ઇન્દ્રિય અને એના વિષયો એ જીવને સુખી થવામાં અકિંચિતકર કેવી રીતે હોય તો એના માટે આન્સર આપતા આચાર્યદેવ જો આ શાસ્ત્રમાં આમ કહે છે આ શાસ્ત્રમાં આમ કહે છે એમ કરીને અન્ય શાસ્ત્રના ઉદાહરણ લઈને આ પ્રશ્નોત્તર માળામાં એવી રીતના બધી જગ્યાએ સિદ્ધ કર્યું છે કે ભાઈ જીવને દેહ ઇન્દ્રિય કે એના વિષયો કંઈ જ કરવામાં અસમર્થ છે જો આપણે જરાક નીચે વાંચીએ છે આથી સિદ્ધ થાય છે કે આત્માને ઇન્દ્રિયજન્ય જ્ઞાન તથા સુખ થવામાં શરીર ઇન્દ્રિયો અનઉત્પાદક હોવાથી અકિંચિતકર છે જો આત્માને ઇન્દ્રિયજન્ય જ્ઞાન એટલે આ આંખેથી આપણે કંઈક વસ્તુ જોઈ તો એ વસ્તુને જોવામાં આ આંખ એ વસ્તુ પોતે અને આ શરીર એ ત્રણેય અકિંચિતકર છે કેમ કે અનઉત્પાદક છે એ જ્ઞાનની ઉત્પત્તિમાં આ ઇન્દ્રિય કે વિષય કે શરીર ત્રણેય અનઉત્પાદક છે માટે અકિંચિતકર છે નિમિત્ત કારણ એ કથન માત્ર કારણ છે વાસ્તવિક કારણ નથી ખરું કારણ એક ઉપાદાન કારણ જ છે તેનું કથન બે પ્રકારે છે નિશ્ચયથી અને વ્યવહારથી નિશ્ચય કારણ તે જ ખરું કારણ છે અને વ્યવહાર કારણ તો માત્ર સહચારી પદાર્થનું જ્ઞાન કરાવવા માટે જ કહેવામાં આવે છે આ નિમિત્ત જે છે સહચારી પદાર્થ છે માટે એનું ફક્ત જ્ઞાન કરાવવા માટે એને કારણ કહેવામાં આવે છે બાકી ખરી રીતે કોઈ પણ પદાર્થનું કાર્ય થવામાં કોઈ પણ અન્ય પદાર્થ બિલકુલ અકર્તા છે અહીંયા શું કહ્યું ઉપર કે નિમિત્ત કારણ તો ખાલી કથન માત્ર કહેવામાં આવે છે બરાબર જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ખરું કારણ તો એક ઉપાદાન કારણ જ છે તો જ્યારે ઉપાદાનમાં કારણ થાય એને કારણ કહેવું ઉપાદાનમાં કાર્ય થયું અને એને કારણ કહેવું તે તો નિશ્ચય કારણ થયું વસ્તુ જેવી છે તેને તેવીને તેવી કહી દેવી તે તો નિશ્ચય થયો અને વસ્તુ જેવી નથી તેને અન્ય રીતે કહેવી બે પદાર્થને મળાવીને અથવા એક પદાર્થમાં ભેદ પાડીને વસ્તુને સમજાવી એ વ્યવહાર કથન છે બસ એવી જ રીતે અહીંયા જે પદાર્થમાં કાર્ય થયું તે પદાર્થનું એને એમ જ કારણ કહી દેવું તે તો ઉપાદાન કારણ છે અને કોઈ અન્ય પદાર્થને તેનો કારણ કહેવું તે નિમિત્ત કારણ છે, અને આવું વ્યવહાર કારણ માત્ર સહચારી પદાર્થનું જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવે છે. જો આવી નિમિત્ત અને ઉપાદાન એની સુંદર ચર્ચા આપણા જીનાગમોમાં અનેક શાસ્ત્રોમાં આવે છે, જેના આ પ્રશ્નોત્તર માળામાં આપણને રેફરન્સીસ પણ ઘણા બધા આપ્યા છે. આ નિમિત્ત અને ઉપાદાનની ચર્ચાનું મૂળ પ્રયોજન શું છે કે ભાઈ દરેક પદાર્થની સ્વતંત્રતા સમજાવવું અને કાર્ય ઉપાદાનમાં જ થાય છે, નિમિત્તમાં નથી થતું, નિમિત્તની અપેક્ષાએ નથી થતું, નિમિત્તની ઇન્ફ્લુઅન્સથી નથી થતું, એ સમજાવવું, એ આ નિમિત્ત ઉપાદાનને સમજવું એનું મૂળભૂત પ્રયોજન છે. માટે ઇન બોટમ લાઈન જો આપણને સુખી થવું હોય, આપણને સમ્યક દર્શનાદિ પ્રગટ કરવા હોય, એને પ્રગટ કરવા આત્મજ્ઞાન પ્રગટ કરવું હોય, તો એ જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્ર એની પ્રગટ કરવાની મૂળ શક્તિ તો જીવના પોતામાં જ છે. અન્ય પદાર્થ પર ફક્ત આરોપ આપવામાં આવે છે અને એને નિમિત્ત કારણ કહેવાય છે. આ રીતે આપણે નિમિત્ત કારણ, એના ઘણા પ્રકારો, એના ઘણા ઉદાહરણોથી આપણે નિમિત્તનું સ્વરૂપ આપણે ઘણું ડિટેલમાં જોયું. આપણે નેક્સ્ટ ક્લાસથી ઉપાદાનનું સ્વરૂપ જરા શરૂ કરશું અને એની પરિભાષાઓ, એના ભેદ પ્રભેદ અને એના એક્ઝામ્પલ્સથી આપણે એને વિશેષ સમજશું. જીનવાણી સ્તુતિ લઈએ છે. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રહેન, જો તેરી શરણાગ રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું દો. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બધાને. આજે સોલ સાયન્સના ક્લાસ રાતના 8:30 થશે. રાતના 8 વાગે કે 8:30. હા, સોલ સાયન્સના ક્લાસ રાતના 8:30 આજે રહેશે. જય જીનેન્દ્ર બધાને.